એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા શબ્દની ઊંડી ચર્ચા કરવાના છીએ જે
હા, પણ એની પાછળનો ઇતિહાસ ભાગ્યે જ કોઈ જાણતું હશે.
બિલકુલ, એ શબ્દ છે પેગેનિઝમ. મોટાભાગના લોકો માટે આ શબ્દ સાંભળતા જ મનમાં જંગલી, પ્રાચીન, કદાચ જાદુટોણા જેવા વિચારો આવે.
બરાબર,
પણ શું આ સાચું છે?
એ જ તો સવાલ છે. આજે આપણે ઇતિહાસકાર ઓવેન ડેવિસના પુસ્તકોના આધારે આ શબ્દના એક એક પળ ખોલીશું અને જોઈશું કે સત્ય તો મતલબ કલ્પના કરતાં પણ વધુ રસપ્રદ છે.
અને આ વિષય આજે બહુ જ પ્રાસંગિક છે, ખબર છે? એક તરફ આપણે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ અને બીજી તરફ
લોકો પોતાના મૂળ તરફ પાછા વળી રહ્યા છે, પ્રકૃતિ સાથે જોડાવા માંગે છે.
હા, અને પર્યાવરણની ચિંતા પણ વધી રહી છે. આવા સમયે પેગેનિઝમનો સાચો ઇતિહાસ સમજવો એ ફક્ત ભૂતકાળને જાણવા બરાબર નથી,
પણ વર્તમાનને સમજવાની એક ચાવી પણ છે.
આ ઓવેન ડેવિસ છે કોણ અને આપણે એમની વાત પર કેમ ધ્યાન આપવું જોઈએ?
ઓવેન ડેવિસ એટલે એ યુનિવર્સિટી ઓફ હર્ટફોર્ડ શાયરમાં સામાજિક ઇતિહાસના પ્રોફેસર છે.
એમની ખાસિયત શું છે?
એમની ખાસિયત જાદુ, મેલીવિદ્યા અને જે સામાન્ય લોકોની માન્યતાઓ હોય ને એના ઇતિહાસમાં છે. પણ જે વાત એમને સૌથી ખાસ બનાવે છે એ છે કે તેઓ પોતે પેગન નથી.
ઓહ, આ તો રસપ્રદ કહેવાય.
હા, એટલે તેઓ આ વિષયને કોઈ શ્રદ્ધાળુની નજરથી નથી જોતા, પણ એક ઇતિહાસકારની જેમ પુરાવા અને તથ્યોના આધારે તપાસે છે.
મતલબ કોઈ રોમેન્ટિક વાર્તાઓમાં નથી પડતા?
બિલકુલ નહીં. એ તો બસ એ સવાલ પૂછે છે કે પેગન શબ્દ આવ્યો ક્યાંથી, કોણે વાપર્યો અને શા માટે વાપર્યો. આ જ નિષ્પક્ષ દૃષ્ટિકોણ આપણને સાચા ઇતિહાસ સુધી લઈ જાય છે.
આ તો ખરેખર બહુ રસપ્રદ વાત છે. તો એમના સંશોધનનો મુખ્ય સાર શું છે? ડેવિસ આપણને એવું તો શું કહેવા માંગે છે જે આપણે કદાચ પહેલાં નહોતા જાણતા?
તો આ શબ્દની શોધ જ શરૂઆતના ખ્રિસ્તીઓએ કરી હતી.
એમને કરી હતી?
હા, એક મોટું લેબલ હતું, એક જાણે કચરા પેટી જેવું, જેમાં એ લોકો પોતાના સિવાયના ગ્રીક, રોમન, સેલ્ટિક, હા, એ બધી જ અલગ અલગ માન્યતાઓને એક સાથે નાખી દેતા હતા, જેથી એમને અન્ય અને નીચા સાબિત કરી શકાય.
એક મિનિટ, આ વાત જ મગજ હલાવી દે તેવી છે. એટલે કે જે લોકોની આપણે પેગન તરીકે વાત કરીએ છીએ,
હા,
એ લોકો પોતાને ક્યારેય
પેગન કહેતા જ નહોતા.
ગજબ કહેવાય.
બિલકુલ, તેઓ તો પોતાને રોમન, ગ્રીક, સેલ્ટ કહેતા હતા. પેગન શબ્દ તો એમના પર થોપવામાં આવ્યો હતો. ડેવિસ આપણને આ શબ્દની આખી યાત્રા પર લઈ જાય છે, રોમન સામ્રાજ્યથી શરૂ કરીને
ખ્રિસ્તી ધર્મના ઉદય સુધી.
હા, અને પછી એ પ્રચલિત માન્યતાને પણ તોડે છે કે પેગનિઝમ ગુપ્ત રીતે જીવતું રહ્યું, અને છેલ્લે એ બતાવે છે કે આજે આપણે જેને વિક્કા અને ડ્રુઇડ્રી જેવા આધુનિક પેગનિઝમ કહીએ છીએ એનો જન્મ કેવી રીતે થયો.
ચલો આ યાત્રાને થોડી વધુ ઊંડાણથી સમજીએ. તમે કહ્યું કે આ શબ્દ રોમન સામ્રાજ્યથી શરૂ થયો, એ વખતે એનો અર્થ શું હતો?
અહીં જ તો આખી વાતનો મુખ્ય મુદ્દો છે. પેગન શબ્દનો મૂળ અર્થ ધર્મ સાથે જોડાયેલો જ નહોતો.
તો પછી શું હતો?
લેટિન શબ્દ છે પેગાનસ. એનો અર્થ થતો હતો ગામડીઓ અથવા તો નાગરિક, મતલબ કે જે સૈનિક નથી એ.
ઓકે, એટલે કે સિવિલિયન.
બરાબર. હવે જ્યારે શરૂઆતના ખ્રિસ્તીઓએ પોતાની જાતને ખ્રિસ્તના સૈનિકો તરીકે ઓળખાવાનું શરૂ કર્યું, ત્યારે એમણે બાકીના બધા માટે આ પેગન શબ્દ વાપરવાનું શરૂ કર્યું.
વાહ, એટલે કે આ સીધી અમે વિરુદ્ધ તેઓની રચના હતી. એક તરફ ખ્રિસ્તના સૈનિકો અને બીજી તરફ સામાન્ય નાગરિકો, એટલે કે પેગન્સ.
હા, આ તો ઓળખનું એક શક્તિશાળી રાજકારણ હતું.
એક જ શબ્દથી એમણે હજારો અલગ અલગ સંસ્કૃતિઓને એક જૂથમાં બાંધી દીધી
અને એમની વિવિધતાને ભૂંસી નાખી. રોમમાં ગુરુની પૂજા કરનાર હોય કે બ્રિટનમાં પ્રકૃતિની, બધા હવે ફક્ત પેગન હતા.
તો પછી આ બધા પ્રાચીન ધર્મોનો અંત કેવી રીતે આવ્યો? શું એ બહુ હિંસક સંઘર્ષ હતો? મંદિરો તોડી પડાયા?
જુઓ, એ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હતી અને એ હંમેશા હિંસક નહોતી. હા, ચોક્કસ થિયોડોસિયસ જેવા ખ્રિસ્તી સમ્રાટોએ પેગન વિરોધી કાયદા બનાવ્યા હતા,
મંદિરો બંધ કરાવ્યા, બલિદાન પર પ્રતિબંધ મૂક્યો.
હા, એ બધું થયો, પર મોટાભાગે નાશ કરવા કરતાં સમાધાનનો રસ્તો વધુ અપનાવવામાં આવ્યો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે પોપ ગ્રેગરી ધ ગ્રેટ.
એમણે શું કર્યું?
છઠ્ઠી સદીમાં એમણે બ્રિટનમાં જે મિશનરીઓ ગયા હતા એમને એક બહુ જ સ્માર્ટ સલાહ આપી.
શી સલાહ?
એમણે કહ્યું, જુઓ, આ લોકોના મંદિરો તોડી નાખશો નહીં.
કેમ?
એનાથી એ લોકો ગુસ્સે થશે. એના કરતા મંદિરોમાંથી મૂર્તિઓ હટાવીને ત્યાં ક્રોસ લગાવી દો અને એને ચર્ચ બનાવી દો.
વાહ.
અને એમના જે તહેવારો છે એને પણ ચાલુ રહેવા દો, બસ એને કોઈ ખ્રિસ્તી સંત સાથે જોડી દો. આ પ્રક્રિયાને ધાર્મિક સંમિશ્રણ કહેવાય છે.
એટલે કે જૂની બોટલમાં નવો દારૂ. આ તો અદ્ભુત છે. જેમ કે શિયાળાના અયનકાળના જૂના પેગન તહેવારને
ઈસુના જન્મદિવસ એટલે કે ક્રિસમસ સાથે જોડી દેવામાં આવ્યો, બરાબર?
પણ એક મિનિટ, શું આ એક પ્રકારની સાંસ્કૃતિક ચોરી ન કહેવાય? તમે કોઈના તહેવારને લઈને એના પર તમારું લેબલ લગાવી દો?
આ એક બહુ મોટો નૈતિક પ્રશ્ન છે, પણ ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ એક બહુ અસરકારક રણનીતિ હતી.
હા, એનાથી ધર્મ પરિવર્તન સરળ બન્યું હશે.
ચોક્કસ. લોકોને લાગ્યું કે એમની પરંપરાઓ છીનવાઈ નથી રહી, બસ એનું સ્વરૂપ બદલાયું છે. પણ હા, એમાં મૂળ અર્થ તો ખોવાઈ જ ગયો.
આનાથી મને પેલી પ્રચલિત માન્યતા યાદ આવે છે કે પેગનિઝમ ક્યારેય ખતમ જ નહોતું થયું, બસ તે ગુપ્ત રીતે જાદુ ટોણા અને લોકરિવાજોમાં જીવંત રહ્યું.
હા, પેલી વિચ કલ્ટ થિયરી.
એ જ? અરે, વાતમાં કેટલું સત્ય છે.
ડેવિસના મતે આ લગભગ સંપૂર્ણપણે એક રોમેન્ટિક દંતકથા છે. આ વિચાર ખાસ કરીને માર્ગારેટ મરે નામની એક ઇજિપ્ત શાસ્ત્રીએ આપેલી થિયરી પછી બહુ લોકપ્રિય બન્યો.
એમણે દાવો કર્યો હતો કે જે સ્ત્રીઓને ડાકણ કહીને મારી નાખવામાં આવી હતી તે ગુપ્ત પેગન ધર્મની પૂજારીઓ હતી.
હા, પણ હવે મોટાભાગના ઇતિહાસકારો આ વાતને નકારે છે. પુરાવા એવું બતાવે છે કે એ સ્ત્રીઓ પર ખોટા આરોપો હતા, એ કોઈ ગુપ્ત ધર્મનો ભાગ નહોતી.
તો પછી મે ડે જેવા તહેવારો કે પરીઓની વાર્તાઓનું શું? એના મૂળ તો પેગેનિઝમમાં છે ને?
મૂળ ચોક્કસપણે ત્યાં હોઈ શકે છે, પણ ડેવિસ કહે છે કે સમય જતાં એમનો ધાર્મિક સંદર્ભ જતો રહ્યો.
એટલે લોકો એને પરંપરા તરીકે ઉજવતા હતા, કોઈ દેવી દેવતાની પૂજા તરીકે નહીં.
બરાબર. તે ખ્રિસ્તી સમાજનો એક સાંસ્કૃતિક હિસ્સો બની ગયા, કોઈ ભૂગર્ભ ધાર્મિક ચળવળ નહીં.
એટલે આ કોઈ ગુપ્ત કહાણી નથી. તો પછી જો પેગનિઝમ ગુપ્ત રીતે જીવંત ન રહ્યું તો એ પાછું કેવી રીતે આવ્યું? આજે જે હજારો લોકો પોતાને પેગન કહે છે એ ક્યાંથી આવ્યા?
આ જ તો આખી કહાણીનો સૌથી રસપ્રદ વળાંક છે. પેગેનિઝમનું પુનર્જન્મ ગુપ્ત ગુફાઓમાં નહીં, પણ પુસ્તકાલયો અને આર્ટ ગેલેરીઓમાં થયો.
કવિઓના મગજમાં.
હા, પુનર્જાગરણ કાળથી જ કલાકારો ગ્રીક અને રોમન દેવતાઓના ચિત્રો બનાવતા હતા, પણ ખરી ચળવળ 18મી અને 19મી સદીના રોમેન્ટિક યુગમાં શરૂ થઈ.
કીટ્સ અને શેલી જેવા કવિઓએ પ્રકૃતિની સુંદરતા પર કવિતાઓ લખી.
હા, અને પ્રાચીન દંતકથાઓ અને વ્યક્તિગત સ્વતંત્રતાના ગીતો ગાયા. એમણે પ્રાચીન દેવતાઓની કલ્પનાને એક નવા રોમેન્ટિક સ્વરૂપમાં ફરી જીવંત કરી.
અને આ બૌદ્ધિક વાતાવરણે જ આધુનિક પેગન ધર્મો માટે જમીન તૈયાર કરી.
બરાબર. આ બૌદ્ધિક વારસા પર ઉભા રહીને 20મી સદીમાં જેરાલ્ડ ગાર્ડનર જેવા લોકોએ જૂના ટુકડાઓ ભેગા કરીને કંઈક નવું બનાવ્યું.
એમણે લોકકથાઓ, જાદુઈ પરંપરાઓ અને પ્રકૃતિ પૂજાને ભેગા કરીને વિક્કા જેવા નવા ધર્મની રચના કરી.
હા, શોધ કરતા રચના વધુ સાચો શબ્દ છે. અને આ રીતે આધુનિક પેગન ધર્મોનો જન્મ થયો.
નકારાત્મક ઓળખના ચોકઠામાં ફિટ કરી દેવાયા.
બીજો મુખ્ય વિષય છે અખંડ પરંપરાની દંતકથા. આપણે માનીએ છીએ કે ધર્મ કે સંસ્કૃતિ હજારો વર્ષોથી શુદ્ધ સ્વરૂપમાં ચાલી આવે છે, પણ એવું નથી.
ઇતિહાસ બતાવે છે કે પરંપરાઓ બદલાય છે, તૂટે છે અને નવા સ્વરૂપમાં ફરી જોડાય છે.
હા, અને આધુનિક પેગનિઝમ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ત્રીજો મુદ્દો જે મને ભારતીય સંદર્ભમાં બહુ સુસંગત લાગ્યો તે છે લોકધર્મ અને માન્યતાઓનું મિશ્રણ.
બિલકુલ. સત્તાવાર રીતે ભલે ગમે તે ધર્મ હોય, પણ લોકોની રોજિંદી માન્યતાઓ નવા ધર્મ સાથે ભળી જાય છે.
આપણે અહીં પણ ગ્રામ દેવતાઓ, વૃક્ષ પૂજા, નાગ પૂજા જેવી પ્રથાઓનું મિશ્રણ જોઈએ છીએ.
અને ચોથો અને અંતિમ મુખ્ય સંદેશ એ છે કે આધુનિક પેગનિઝમ એક આધુનિક ધર્મ છે.
કોઈ મ્યુઝિયમમાં રાખેલી પ્રાચીન વસ્તુ નથી.
એવી આજની ચિંતાઓનો જવાબ છે.
ડેવિસના સંશોધનમાંથી કેટલાક વિચારો એટલા શક્તિશાળી છે કે એ મગજમાં કોતરાઈ જાય છે. ચલો એવા કેટલાક વિચારો પર નજર કરીએ. પહેલો વિચાર કંઈક આવો છે.
હા, કયો?
પેગનિઝમ એ નથી જે ખ્રિસ્તી ધર્મ નથી, પરંતુ તે છે જે માનવતા હતી પવનમાં દેવતાઓને અને જંગલમાં જ્ઞાનને સાંભળવાની કળા.
વાહ, આ તો ખૂબ સુંદર છે.
મને આ ખૂબ ગમ્યો, કારણ કે તે પેગન શબ્દને એની નકારાત્મક વ્યાખ્યામાંથી મુક્ત કરે છે
અને એને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણ તરીકે રજૂ કરે છે. બીજો એક ખૂબ જ ગહન વિચાર છે.
કયો?
યુરોપનું ધર્માંતરણ એ પેગેનિઝમનો નાશ ન હતો, પરંતુ બંને પરંપરાઓનું એકબીજાના સંપર્કમાં આવીને થયેલું રૂપાંતરણ હતું.
એટલે કે જીત હારની સરળ વાર્તા નથી.
બરાબર. તે બતાવે છે કે જ્યારે બે સંસ્કૃતિઓ મળે છે ત્યારે બંને બદલાય છે.
અને ત્રીજો વિચાર જે આધુનિક પેગનિઝમના હૃદયને સ્પર્શે છે તે એ છે કે આધુનિક પેગનિઝમ પ્રાચીન ધર્મનું અખંડ અસ્તિત્વ નથી, પરંતુ એક નવી આધ્યાત્મિક ચળવળ છે જે ભૂતકાળની કલ્પનામાંથી સર્જનાત્મક પ્રેરણા લે છે.
આ સત્ય સ્વીકારવાથી આધુનિક પેગનિઝમ ઐતિહાસિક શુદ્ધતાના ખોટા દાવાઓમાંથી મુક્ત થઈ જાય છે
અને એક પ્રામાણિક અને નવીન આધ્યાત્મિક માર્ગ તરીકે ઉભરી આવે છે.
તો આ બધી ચર્ચાને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ? મને લાગે છે કે પહેલી અને સૌથી મહત્વની વાત છે વિવેચનાત્મક વિચારસરણી,
ક્રિટિકલ થિંકિંગ.
હા, આ આખી ચર્ચા આપણને શીખવે છે કે કોઈ પણ લેબલ કે ઇતિહાસની સરળ વાર્તા પર તરત વિશ્વાસ ન કરવો.
હંમેશા પૂછવું જોઈએ, આ વાર્તા કોણ કહી રહ્યું છે અને શા માટે.
બરાબર.
બીજું, પર્યાવરણીય જાગૃતિ. આજે જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરી રહ્યા છીએ ત્યારે પ્રકૃતિને પવિત્ર માનવાનો પેગન દૃષ્ટિકોણ એક નવી પ્રેરણા આપી શકે છે.
સાચી વાત છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે આ ધરતીના માલિક નથી, પણ એનો એક ભાગ છીએ.
આધ્યાત્મિક યાત્રા પર છે એમના માટે આ એક મોટો બોધપાઠ છે
કે સાચી આધ્યાત્મિકતા ઐતિહાસિક શુદ્ધતામાં નહીં પણ વ્યક્તિગત અર્થ અને અનુભવમાં રહેલી છે.
બરાબર.
પરંપરાઓ પથ્થરની લકીર નથી હોતી. તમે ભૂતકાળમાંથી પ્રેરણા લઈને તમારા માટે એક નવો અર્થપૂર્ણ માર્ગ બનાવી શકો છો.
આ સમગ્ર ચર્ચા પછી મારા માટે જે વાત સૌથી વધુ ચોંકાવનારી રહી તે એ જ છે કે પેગનિઝમ શબ્દની શોધ જ એના વિરોધીઓએ કરી હતી.
હા, એ ખરેખર અદ્ભુત છે.
એક નકારાત્મક લેબલ તરીકે શરૂ થયેલો શબ્દ 2000 વર્ષ પછી એક સકારાત્મક અને ગૌરવપૂર્ણ ઓળખ બની શકે
એ માનવ ઇતિહાસની અજબ ગજબની કહાણી છે.
બરાબર.
અને મારા માટે સૌથી ગહન વિચાર એ છે કે આધુનિક પેગનિઝમ ભલે ગમે તેટલું ભૂતકાળ તરફ જુએ, વાસ્તવમાં તે આધુનિકતાની જ પેદાશ છે.
એ વ્યક્તિવાદ, નારીવાદ અને પર્યાવરણ જેવી આજની ચિંતાઓને સંબોધે છે.
હા, એ મતાદે છે કે ધર્મ ક્યારે સ્થિર નથી હોતો, તે હંમેશા સમય અને સમાજ સાથે અનુકૂલન સાધે છે. ભૂતકાળ ભવિષ્યને પ્રેરણા આપી શકે છે, પણ ભવિષ્યનું નિર્માણ હંમેશા વર્તમાનમાં જ થાય છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.